છેલ્લો પેરેગ્રાફ 113 છે. હા, ત્યાંથી શરૂ કરવાનો.
ક્યો નહીં આવ્યો? તમે ક્યો? મારે તો અહીંયા નિશાન કરેલું હોલસેલનું. અહીં
કેમ 114 કીધું?
બોલો, તમે ક્યો નહીં?
જીવનમાં અધ્યાત્મની ત્યાંથી વાત શરૂ થાય છે. કંટીભાઈ વાંચે છે.
જીવનમાં અધ્યાત્મની, ખાસ કરીને આત્મબોધની, બરાબર છે સાહેબ?
બરાબર છે,
બરાબર. આત્મબોધની, આત્મ અનુભવી ભૂતિ અથવા આત્મદર્શનની ઘટના જયારે ઘટતી હોય ત્યારે બે કારણ કામ કરે છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. આ સમગ્ર વિશ્વની નિયત વ્યવસ્થા છે, તમે આ વ્યવસ્થાને તોડી નહીં શકો. ઉપાદાનમાં ઘટના જયારે ઘટતી હોય ત્યારે ઘટના ઘટવામાં જે સહાયક પરિબળ હાજર હોય તેને કહેવાય છે નિમિત્ત કારણ, અને તે અનિવાર્ય છે. બીજ ઉગે છે, બીજ વૃક્ષ બને છે, પણ એ બીજ તિજોરીમાં નહીં ઉગે. લાખ રૂપિયાની તિજોરી હશે, તમે તેમાં બીજ પણ મૂકશો તો બીજ નહીં ઉગે. એ બીજને ઉગાડવું હશે તો ખેતરમાં જ ઉગાડવું પડશે. એને પાણી જોઈશે, ખાતર જોઈશે, માવજત જોઈશે. ઉગે છે બીજ, ખીલે છે બીજ, વિકસે છે બીજ, ઘટના ઘટે છે બીજમાં, અને બીજમાં જે છુપાઈને રહ્યું હશે તે જ બહાર આવશે. જમીન તેને બહાર નથી લાવતું. બીજમાં પોતાનું સામર્થ છે, તેમ આત્માનું પણ પોતાનું સામર્થ છે. એટલા જ માટે એમ કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.
સિદ્ધ અવસ્થામાં આમ દ્રવ્યનો તેના અનંત ગુણો સાથે, તેની અનંત પર્યાયો સાથે તેનો પૂરો વિકાસ થયો. ચૈતન્ય કમળ પૂરેપૂરું ખીલી ગયું, હવે ખીલવાનું કંઈ બાકી રહ્યું નથી. આત્મા પૂરેપૂરો ખીલ્યો, તેના અસંખ્યાત પ્રદેશો, પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો, તેની અનંત પર્યાયો, એ આખું આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલ્યું, વિકસ્યું, અને તે સિદ્ધ અવસ્થા હવે કંઈ ખીલવામાં બાકી નથી. એ સિદ્ધ અવસ્થામાં જે આત્મદ્રવ્ય ખીલ્યું તે આત્મદ્રવ્ય નિગોદ અવસ્થામાં હતું, પણ ત્યારે પણ તેની પાસે તે સામર્થ્ય હતું. અપર્યાય નિગોદ અવસ્થામાં આપણે હતા અને સિદ્ધો પણ હતા. સિદ્ધો જે ખીલ્યા છે તેઓ અપર્યાય નિગોદ અવસ્થામાં જે વખતે હતા ત્યારે પણ ટોટલ મૂડી તેમની પાસે હતી. તેના માટે એક શબ્દ વાપર્યો, હિરોભૂત. એ અંદર છુપાયેલું છે, પીપળના ગાંગડા આવે છે. વૈદિક શાસ્ત્રમાં કહ્યું છે કે પીપળના ગાંગડાને 64 પહેર 192 કલાક સુધી ઘૂંટવામાં આવે, લસોટવામાં આવે, ત્યારે તે ગાંગડા મટી જાય અને 64 પહેરી પીપર (ઇન્ટુબ્રેકેટ) દવા બની જાય. એ રાઈના દાણા જેટલી લ્યો તો પણ સદી મટી જાય. આ 64 પહેરી પીપર કંઈ તેમાં શક્તિ આવી ક્યાંથી? અંદરથી જ હતી અને ઘૂંટવાથી પ્રગટ થઈ. અંદર હોવું તેનું નામ તિરોભાવ અને પ્રગટ થવું તેનું નામ આવિર્ભાવ. અંદરમાં જે છે તે પ્રગટ થાય, અંદરમાં હશે તે પ્રગટ થશે. સિદ્ધ અવસ્થા અંદર હતી, તે આપણી મિલકત છે. તમને કેમ વિશ્વાસ નથી આવતો? કેમ વિશ્વાસ આવતો નથી? એ અંદર હિરોભૂત છે. માટીમાં ઘડો છે પણ તિરોભૂત, બીજમાં વૃક્ષ છે પણ તિરોભૂત, આત્મામાં પરમાત્મા છે તે પણ તિરોભૂત. તો આપણે શું કામ કરવું? અને આપણે ખીલવવાનું છે. એ ખીલે એવું ખેતર, એનું નામ સાધના. તમામ આધ્યાત્મિક ઘટનાઓ ઉપાદાન કારણ આત્મામાં ઘટે છે. દર્શન મોહનીય કર્મનો ઉપશમ છે. જે વખતે થાય એટલો ટાઈમ દરમિયાન બહારમાં જે પરિબળ જોઈએ તેને કહેવાય છે નિમિત્ત. નિમિત્ત ઘટના ઘટે તેટલા પૂરતું જ, પછી તે નિમિત્ત તમારી સાથે આવતું નથી. આના ઉપરથી ખ્યાલ કરજો કે સદગુરુ તમને પણ પૂર્ણ સ્વતંત્રતા, ટોટલ ફ્રીડમ આપે છે. તમને બાંધી રાખવા માંગતા નથી. તમારું કામ કર્યું, તમારું કામ થયું, જાઓ. ધન્યવાદ. લીલા લહેર કરજો, સિદ્ધ બનો અને લીલા લહેર કરો. આટલી મોટી આત્મઘટના તેમની હાજરીમાં ઘટી, છતાં પણ તેમનામાં કરતા ભાવ નથી.
તત્વને સમજવા પૂરો પ્રયત્ન કરજો. આટલી મોટી ઘટના ઘટી તો પણ શુભસ્તે પંથા, તમારો પંથ મંગલમય બનો, એટલું જ કહે છે. ઘટના ઘટે છે ઉપાદાનમાં, અને સામે અનિવાર્ય જેની હાજરી હોય અને જેની હાજરીમાં ઘટના ઘટે તેને કહેવાય છે નિમિત્ત. આત્મબોધની ઘટના જેમની હાજરીમાં ઘટે છે તેમના માટે ગુરુ શબ્દ ન વાપર્યો, અસદગુરુ શબ્દ ન વાપર્યો, કુગુરુ શબ્દ ન વાપર્યો, પરંપરા ગુરુ શબ્દ ન વાપર્યો, મતગુરુ શબ્દ કે અમારા બાપ દાદાના ગુરુ શબ્દ ન વાપર્યો, પણ અદભુત શબ્દ વાપર્યો છે, તે છે સદગુરુ. તેમની હાજરીમાં જ ઘટના ઘટે, આ ક્વોલિટી મેન્ટેન કરવાની વાત છે. રસોઈ કરવી હોય તો અગ્નિ જોઈએ, લાકડા હોય કે કોલસા હોય કે ગેસ હોય, કોઈ પણ અગ્નિ જોઈએ. વાવવું હોય તો ખેતર જોઈએ જ. તમે એમ કહો કે અમારે ત્યાં ગ્રેનાઇટ પાથર્યું છે, કેમ ન ઉગે? ન ઉગે સાહેબ, ગ્રેનાઇટ નહીં કામનો, ખેતર અથવા માટી જ જોઈએ.
ત્રીજી વાત, એ જે નિમિત્ત છે તે અવંચક જોઈએ. તે બે શબ્દો છે, વંચક અને અવંચક. વંચક એટલે ઠગનાર, દેખાવ કરે પણ કામ ન કરે, તે ઠગનાર, અને અવંચક નહીં, ઠગનાર. સદગુરુ એ અવંચક છે, અવંચક છે. હરિબુદ્ધ સૂરી મહારાજે યોગદ્રષ્ટિ સમુચયમાં ત્રણ પ્રકારે અવંચક કહ્યા છે, યોગ અવંચક, ક્રિયાવંચક અને ફળ અવંચક. અવંચક એટલે કદી પણ નહીં ઠગનાર, એટલે એ નિમિત્તે કાર્ય માટે અનુકૂળ છે. કાર્યકારી પણ જોઈએ એટલે કાર્ય કરે છે, એવું જ જોઈએ એટલે નિષ્ફળ ન જાય. અને એવી જે ઘટના, એ ઘટના બહારના ફેક્ટરમાં બનતી ઘટના છે. તો બે શબ્દ સ્પષ્ટ થાય, ઉપાદાન સ્પષ્ટ થયું, ઉપાદાનમાં અંદરમાં ઘટના ઘટશે, તમને બોધ પ્રાપ્ત થશે, લાભ તમને થશે, મોક્ષના દરવાજા તમારા માટે ઉગડશે. મહારાષ્ટ્રમાં એક સંત હતા, તેનું નામ ગાર્ગી મહારાજ. એમનો નિયમ હતો કે ગામમાં સાંજના કથા કરે અને રાત્રે 2 વાગ્યા હોય તો પણ એ ગામમાંથી નીકળી જાય. કહે કે એ ગામનું પાણી પણ મારે પીવું નથી, કારણ કે પાણી પીધું હોય કોઈનું તો એમને સાચું કહેવાનું હોય તો આડું આવે. એક ન્યાયાધીશ ટ્રેનમાં જતા હતા અને જ્યાં એમનો કેસ ચાલતો હતો તે માણસ પણ હતો. એને ખબર પડી ગઈ તે મારવાડનો હશે, તે જબરો હોય, લાખો રૂપિયાની વાત હતી. ન્યાયાધીશ એના પક્ષમાં જો ચુકાદો આપે તો લાખો રૂપિયા મળે, ન આપે તો લાખો રૂપિયા જાય. તેઓ બીજા સ્ટેશને ઉતર્યા, તે સાહેબ પાસે પૂછ્યા, નમસ્કાર કર્યા, પછી પૂછ્યું, ગુડ મોર્નિંગ સર, શું લેશો તમે? ચા, કોફી, રબડી. ન્યાયાધીશ વિચક્ષણ હતા, હા જોડે કહ્યું, તમે કહ્યું એટલે ધન્યવાદ, મારે કંઈ લેવું નથી. બહુ વિનંતી કરી પણ તેણે કહ્યું, ભાઈ એટલા માટે હું લેતો નથી કે જ્યારે હું જજમેન્ટ આપવા બેસીશ તે વખતે તમારી રબડી કે ચા આડી આવશે, પાણી પણ નહીં. આટલો નિરપેક્ષ ન્યાયાધીશ, તેના કરતાં અનેક ગણા નિરપેક્ષ સદગુરુ છે. ઓળખો, સદગુરુ નિરપેક્ષ છે, કોઈ હાથ જોડીને તેમની પાસે તેમની અપેક્ષા નથી. કારણ એક જ, તેઓ સંપૂર્ણપણે પરમ કરુણાથી છલકાતા છે. સદગુરુનું લક્ષણ એક જ, પરમ કરુણા. આંખમાં કરુણા, વાણીમાં કરુણા, વ્યવહારમાં કરુણા, ત્રણ શબ્દો જોવાના બાકી રહેશે. યોગ અવંચક, ક્રિયાવંચક, ફળ અવંચક. એના પહેલા થોડી સ્પષ્ટતા કરી લઈએ.
સદગુરુ કંઈ પણ કરતા નથી પણ તેમની હાજરીમાં થાય છે. સૂર્ય કંઈ પણ કરતો નથી પણ તેની હાજરીમાં આખું જગત જાગી જાય છે. 7 વાગ્યા અને તમે ન ઉઠ્યા હો તો કંઈ સૂર્યનારાયણ નીચે આવે અને બારું ખખડાવે ખરા? ના, એમની હાજરીમાં થાય. વરસાદ વરસે, ફૂલનું ખીલવું ન ખીલવું, બીજનું ખીલવું ન ખીલવું, એ મરજીની વાત છે, તેની મરજીની વાત છે. વરસાદ વરસે છે અને ધરતી ખીલે છે, ઘટના બોધની છે, તે આંતરિક ઘટના છે. યથાર્થ બોધ થાય છે, આત્મબોધ થાય છે, અહીંથી મોક્ષના માંડવા નંખાય છે. શ્રી ગણેશાય નમઃ અહીંથી ચાલુ થાય છે. એ કોની હાજરીમાં થાય છે? એ જેની હાજરીમાં થાય છે તેને કહેવાય છે સદગુરુ. પણ સદગુરુ જ હોવા જોઈએ, જેમનાથી નહીં પણ જેમના વગર પણ નહીં થાય. શિષ્યના પક્ષે પરમ સમર્પણ છે. શિષ્ય એમ કહે છે, અહો હો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. કંઈ એમ ન કહ્યું કે તમે શું કરવાના હતા, મારામાં હતું ને તે ખીલ્યું. શિષ્યનું પરમ સમર્પણ છે અને સદગુરુની પરમ કરુણા છે. પરમ કરુણા અને પરમ સમર્પણની સંધિ, એનું લગ્ન, એનો મેળાપ, એને કહેવાય છે શિષ્યત્વ. આ શિષ્યત્વની ઘટના છે. આ મારો ચેલો અને હું તેનો ગુરુ, એમાં કંઈ વળે નહીં.
સદગુરુ અકર્તા છે, તેઓ કાંઈ કરતા નથી, પણ આ સદગુરુનું લક્ષણ છે એ સ્પષ્ટ કર્યું. કયા શબ્દોથી? વિચારે વિચરે ઉદય પ્રયોગ, એ અકર્તા ભાવ સૂચવે છે. આ વર્તમાન કાળની વાત છે, પણ ભૂતકાળમાં એમણે ભાવ કરુણાની સાધના કરી છે. જગતમાં તમામ જીવો અજ્ઞાનથી ને મોહમાંથી મુક્ત થાય, જગતના જીવો જન્મ મરણમાંથી મુક્ત થાય, આવી ચિંતા નથી. આપણી માએ કરી કે નથી, બાપે કરી નથી, પતિ કે પત્નીએ કરી, દીકરાએ કરી નથી, બીમારીની દવા કરી હશે, પણ એવી ચિંતા નથી કરી કે જે જન્મ રણમાંથી અને મોહમાંથી મુક્ત થાવ. અને ચિંતા કરે છે તે ઓળખાણ પછી કરે છે, આ મારા પતિ છે, આ મારી પત્ની છે, અને આ મારો દીકરો છે, અને એમાંથી કંઈ પણ ન હોય તો મારે શું લેવા દેવા, એમ કહે છે. જેની ઓળખાણ આપણને નથી, જે આપણને મળ્યા નથી, જેનો આપણને પરિચય નથી, આપણે જેઓને કશું જ આપ્યું નથી, પણ તેના હૃદયમાં આપણે હતા, આપણે તેનામાંથી દૂર હોવા છતાં આપણા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો, કે આ અજ્ઞાન અને આ મોહ જન્મ તથા મરણમાંથી મુક્ત થાય, અને કહેવાય ભાવ કરુણા. આ ભૂતકાળની ભાવ કરુણા વર્તમાન કાળમાં અકર્તા હોવા છતાં પણ કાર્યકારી બને છે. એટલા માટે વર્ષો સુધી સદગુરુ બોલ્યા, એમને એમ નથી થયું કે એ એમ નહીં બોલીએ.
પછી
ભગવાન બુદ્ધ પાસે નિર્વાણ આવ્યું છે અને ભગવાન બુદ્ધ વૃક્ષની પાછળ ગયા અને શિષ્યને કહ્યું, હવે મને બોલાવશો નહીં. એટલામાં એક ખેડૂત દોડતો આવ્યો. ખેડૂતે આનંદને કહ્યું કે આનંદ, મને ખબર તો હતી પણ ખેડવામાં પડ્યો હતો, તેથી મોડો આવ્યો. તમે ભગવાનને કહો ને કે મને બે શબ્દો કહે. આનંદે કહ્યું કે હવે નહીં બને. ભગવાન બુદ્ધે કહ્યું કે ના, ન પાડશો, બે શબ્દો માટે આવ્યો છે ને, ભલે મને વિલંબ થાય પણ તેના કલ્યાણમાં વિલંબ ન થવો જોઈએ. આવું જેમનું હૈયું તેને કહેવાય છે ભાવ કરુણાવાન. આવી ભાવ કરુણા જેમનામાં હોય અને છતાં અકળતા હોય. 16 વર્ષની ઉંમરે શ્રીમદજીએ ઉદઘોષણા કરી, રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચન એને હૃદયે લખો.
આપણે 80 વર્ષની ઉંમરે પણ દેહની ચિંતા કરીએ છીએ, આત્માની ચિંતા કરતા, કુટુંબની ચિંતા કરીએ છીએ, પૈસાની ચિંતા કરીએ છીએ, પહેરેલા કપડાની અને પગમાં નાખેલા ફાટેલા સ્લીપરની ચિંતા કરીએ છીએ, પણ આત્માની ચિંતા કરતા નથી. સાચવવા અને સંભાળવા જેવો હોય તો આત્મા છે. રે આત્મા તારો આત્મા તારો, શું કરવું, શીઘ્ર એને ઓળખો. શીઘ્ર એટલે તુરતંજ, વાયદો ન કરશો, કોને ખબર મૃત્યુ ક્યારે આવે. વીજળીના ચમકારે મોતી પોરવવું પાનભાઈ, વીજળીના ચમકારે મોતી પોરવી લેવાનું છે.
પૂરું કરો.
બોધની ઘટના ઘટે તે સમયે સમજ પ્રાપ્ત થવી જોઈએ. એ સમજ ઉપદેશથી પ્રાપ્ત થાય છે અને એ માટે ઉપદેશ જ જોઈએ અને ઉપદેશક પણ સમ્યક યથાર્થ જોઈએ, સદગુરુ જોઈએ. એટલા માટે આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રુત આ સદગુરુના લક્ષણ કયા? તેરમું ગુણસ્થાનક માર્ગ પ્રવર્તક અને છઠ્ઠું ગુણસ્થાનક માર્ગ ઉપદેશક. આપણને કોઈ તેરમા વાળા મળે, કોઈ છઠ્ઠા વાળા મળે તો કામ થઈ જાય. જેમને મળ્યા તેમનું કામ થઈ ગયું. આપણે રખડ્યા, પણ રખડ્યા એટલા માટે કે યોગ અવંચક, ક્રિયા અવંચક અને ફળ અવંચક આ ત્રણેય અવંચકતા પ્રાપ્ત ન થઈ.
અહીંયા હજુ ગાથા નંબર 10 સદગુરુના લક્ષણો સંબંધી જ વાતચીત ચાલે છે. એ જ વાતને વિશેષ ને વિશેષ સ્પષ્ટ કરે છે. કારણ કે જો સદગુરુમાં ભૂલ થાય તો બધો સરવાળો ખોટો આવે. એટલું બધું મહત્વનો આ મુદ્દો છે, અથવા આ સાધકની અવસ્થાનું એક સ્ટેજ છે. એટલે કૃપાળુદેવ આના માટે એમણે આ લક્ષણો લખ્યા પછી 837મો પત્ર બહુ વિગતથી લખવો પડ્યો કે ક્યાંય પાછો ફરીથી આ સાધક ઉતાવળમાં ક્યાંય ભૂલ ન કરે. જે ભૂલ થવાની છે એની અનંતકાળમાં સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, એનું કારણ સાચા ગુરુ મળ્યા નથી. અને સાચા ગુરુ મળ્યા હોય તો એને ઓળખ્યો નથી. બધો પ્રશ્ન શિષ્યના પક્ષે જ છે, ગુરુના પક્ષે કાંઈ નથી. ગુરુઓનો કોઈ દુકાળ નથી. માર્ગ શાશ્વત છે, માર્ગના પ્રવર્તક શાશ્વત છે, એ પ્રવર્તકની પરંપરા પણ શાશ્વત છે. મુશ્કેલી હોય તો એવી પરંપરામાં રહેલા ગુરુને ઓળખવા એની મુશ્કેલી છે. અને ઓળખવાની અંદર જે કાંઈ એની ભૂલ થઈ જાય છે, વંચક બુદ્ધિ આવી જાય છે, મમત્વ આવી જાય છે, મોહ આવી જાય છે, જેને કહેવાય છે દ્રષ્ટિરાગ, પાછો રોકાઈ ગયો. ગુરુઓ તો એમ જ છે, એની પરંપરા એમ છે, માર્ગ શાશ્વત છે. શિષ્યને કલ્યાણનો યોગ ભાસતો નથી, એ એમને એમ પાછો ફરીથી ખાંચીના બળદિયાની જેમ ગોળ 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 ફૈરાજ કરે છે. અનંતકાળના પરિભ્રમણમાં સાધનાઓ પણ કરે છે, પરિભ્રમણ પણ કરે છે, સંસાર પણ વધારે છે, ગતિ આ ગતિના બંધ પણ કરે છે, દુઃખ પણ ભોગવે છે, અને હું ધર્મ કરું છું એમ પણ માને છે. આ વંચકતા એટલી મહત્વની વાત મુનિશ્રીએ આ પ્રશ્નને, આ વાતને એટલી ઉજાગર કરી, ત્રણ ત્રણ પ્રવચન આમાં ગયા છે. એમાં કહ્યું છે કે જીવનમાં આત્મબોધની, આત્મ અનુભૂતિની અથવા આત્મદર્શનની ઘટના જ્યારે ઘટતી હોય, અનંતકાળમાંથી જ્યારે ઘટવાની હશે ત્યારે, પણ જ્યારે ઘટતી હોય ત્યારે બે કારણ કામ કરે છે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. આ બે કારણ સાથે કામ કરે છે, યુગપત કામ કરે છે, પેરેલલ કામ કરે છે. જેમ એક ટ્રેનને ચાલવું હોય તો બે પાટા જોઈએ અને બે પાટા સમાંતરે જ જોઈએ. એમાં કાંઈ એક બહુ નજીક અને એક બહુ આઘો એ ચાલી ન શકે, એનું અંતર સમ જોઈએ. એમ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, આ બંને કારણ એ વ્યવસ્થાનો એક ભાગ છે. હવે પોતાની ગમે તે પ્રકારની બુદ્ધિથી, અવળી મતીથી સમજી લે કે હું સિદ્ધ સમાન છું, મારું ઉપાદાન છે, મારે નિમિત્તની શું જરૂર છે, નિમિત્ત કાંઈ કરતું નથી. આવી અનેક પ્રકારની ડાય ડાય વાતો એકાંત જ્ઞાનની કર્યા કરે, શુષ્ક જ્ઞાનની. પણ અહીંયા વ્યવસ્થા કીધી છે કે બંને જોઈએ, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ મળે ત્યારે પોતાનું ઉપાદાન કારણ ન હોય તો પણ નિમિત્ત નિષ્ફળ જાય. જીવને અનંતવાર તીર્થંકરોનું નિમિત્ત મળ્યું છે, છતાં આત્મબોધ થયો નથી. કારણ શું? તો કે નિમિત્ત કારણ. તો કે નિમિત્ત તો જોરદાર, આથી મોટું નિમિત્ત કયું હોય? તને તીર્થંકરનો યોગ થાય, સર્વજ્ઞનો થાય, કેવળ જ્ઞાનીનો યોગ થાય, આથી વધારે નિમિત્ત કયું જોઈએ? અને છતાં કેમ રખડ્યો? તો કે ઉપાદાન કારણ નહોતો, એ મુમુક્ષુ નહોતો, એ આત્માર્થી નહોતો. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થી નિવાસ. એને કાંઈ નહોતું, કશાય ઉપશમ થયા જ નહોતા. ધર્મની ક્રિયાઓ ગમે તેટલી કરે પણ કશાયો શાંત પડે નહીં. ભવનો ખેદ નહીં. એને ભવની અંદર મુશ્કેલીઓનો ખેદ ખરો કે મને આ ભવે આ તકલીફ થાય છે, ધંધામાં આ તકલીફ છે, આ સગા મને ખોટા મળ્યા. હજી એને એમ થાય કે આ બધા મને ખોટા મળ્યા. કોઈ ખોટું નથી મળ્યું. જે મળ્યું છે તારા શુભાશુભ કર્મના કારણે તને મળ્યા છે, અને એ જ તારી સાથે એ તારા જે કાંઈ કર્મ ભોગવવાના છે ને એનો ભાગ રૂપે મળ્યા છે. દીકરો મળે એ સુખનું કારણ પણ હોય અને દીકરો સંતાપનું કારણ પણ હોય. તો જે સુખ દીકરો આપી શકે એ બહારનાનો ન આપી શકે, અને જે સંતાપ દીકરો આપી શકે એ પણ કોઈ બહારનાની તાકાત નથી કે એ સંતાપ તને આપી શકે. તો દીકરો દીકરો જ છે. હવે અનુકૂળ મેળો છે કે પ્રતિકૂળ મેળો છે એ તારું કર્મ અનુકૂળ છે કે પ્રતિકૂળ નક્કી કરવાનું છે. તો અત્યાર સુધી નિમિત્ત સારા મેળા, ઉપાદાન તૈયાર નહોતું, ભવનો ખેદ નહોતો, પ્રાણી માત્ર પ્રત્યે દયા નહોતી. આવી અવસ્થાની અંદર પોતાનું ઉપાદાન કારણ હજુ પરિપક્વ થયું ન હતું અને નિમિત્તો મળ્યા. નિમિત્તો જ્ઞાનીના મળ્યા, નિમિત્તો સંકિતીના મળ્યા, નિમિત્તો કેવડીઓના મળ્યા, અને નિમિત્ત તીર્થંકરના પણ મળ્યા, પણ કામ થયું. હવે ઉપાદાન કારણ જાગૃત થયું છે, પોતાને જગતની મોહાશક્તિ થઈ છે, છૂટવાનો ભાવ થયો છે, છૂટવા માટે જ જીવે છે અને હવે પ્રયત્ન કરે છે. તે વખતે આત્મસિદ્ધિ આવીને ઉભી રહે છે કે આ આત્માર્થી જીવો બે પ્રકારમાં ચાલી રહ્યા છે. કોઈ શુષ્ક જ્ઞાનમાં મોક્ષને માને છે અને કોઈ ક્રિયાની જડતામાં મોક્ષને માને છે. અમને કરુણા થાય છે, આ સદગુરુનો પ્રવેશ થાય છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્તિનો, કરુણા ઉપજે, જો આ સદગુરુનો પ્રવેશ થાય છે. આત્મબોધની ઘટના ઘટવાની હશે હવે આને. તો કે છે સદગુરુની ઉપસ્થિતિ જોઈએ, ફરીથી આ ખેલ નિષ્ફળ ન જાય, ધ્યાન રાખજે. તારામાં ભાવ જાગ્યા છે, તારું ઉપાદાન કારણ જાગ્યું છે, તને એક પ્રકારની મુમુક્ષુતા જાગી છે, છૂટવાની એક અભિલાષા, માત્ર મોક્ષ અભિલાષા જીવનમાં જાગી છે. જોજે શુષ્ક જ્ઞાન અથવા ક્રિયા જડતાની અંદર પાછો અવસર ચૂકીશ માં. આ આત્મસિદ્ધિ જીવને માર્ગની વેળા થઈ છે અને અનંતકાળમાં આવો અપૂર્વ અવસર ફરીથી હાથમાં આવ્યો છે. તે સમયે વેળા ન ચૂકે, ક્યાંય રાગમાં ભટકાઈ ન જાય, ક્યાંય કોઈ કુગુરુ, કોઈ મત ગુરુ, કોઈ સંપ્રદાયના ગુરુ, કોઈ મારાપણાના કુટુંબના ગુરુ, આવામાં ક્યાંય એ હલવાઈ ન જાય. એનો આધાર રાગ ન બનવો જોઈએ, એનો આધાર જ્ઞાન બનવો જોઈએ. આટલી સાવધાની, આટલી સતર્કતા આ શિષ્યએ રાખવાની છે. આ શિષ્યને કહે છે કે જોજે સદગુરુ તારે શોધવાના છે. એટલા માટે શોધવાના છે કે તને જે મળે છે એમાં તું એના લક્ષણથી એને શોધજે. આમ જોવા જવાના નથી, પણ જે મળ્યા છે, જે યુગાનો યોગ થાય છે, જેમ સંસારમાં અનેકનો યોગ થાય છે, એમ ગુરુનો યોગ થાય છે, પણ ત્યારે તું આ પાંચ લક્ષણ વિચારજે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ. ભૂલ કરીશ માં તારું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ પણ એવું જ લેજે. અને બે કારણ ભેગા થાય તો એનો મોક્ષ થયા વિના રહે. વાત ટૂંકી છે, સ્પષ્ટ છે અને સચોટ છે. મિથ્યા ચર્ચાને કોઈ અવકાશ નથી. કેવળ તર્કવાદ કરવાથી કાંઈ ચાલે નહીં. ઉપાદાન કારણની વાત કરીને એટલું સરસ સમજાવ્યું છે કે જે તાકાત છે એ બીજમાં જ છે, વરસાદમાં નથી, ધરતીમાંય નથી, માવજતમાંય નથી, માળીમાંય નથી. ઘડો થવાની તાકાત છે એ માટીમાં જ છે, કુંભારમાં નથી. આ બધા નિમિત્ત છે. સદગુરુ પણ નિમિત્ત છે. તારું ઉપાદાન તૈયાર થાય પછી જ નિમિત્તની વાત કર, ત્યાં સુધી એ નથી. સામર્થ્ય છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, આ તારું ઉપાદાન છે. અને ઉપાદાન કેવું છે તો એનું બે સ્વરૂપ સમજાવ્યું કે એક અવસ્થા એની તિરોભૂત એટલે અંતર્નિહિત છે અને બીજી આવિર્ભૂત એટલે બહાર પ્રગટ છે, એક અપ્રગટ છે. પ્રત્યેક જીવ સિદ્ધના રૂપમાં અપ્રગટ છે, એ અપ્રગટ સિદ્ધ છે, ફક્ત એનું સિદ્ધત્વ પ્રગટ થયું નથી. બીજ છે એ અપ્રગટ વૃક્ષ છે, પણ એનું વૃક્ષત્વ હજુ પ્રગટ થયું નથી. એને માટે ખાતર જોઈએ, જમીન જોઈએ, માવજત જોઈએ, પ્રકાશ જોઈએ, અનેક પ્રકારના નિમિત્તના સાધનો જોઈએ, પણ સામર્થ્ય તો બીજનું જ જોઈએ. લીંબોળીનું બી હોય તો સાધનો ગમે તેટલા સારા, અમૃતના જળથી એનું સિંચન કરીએ તો એ કઈ આંબાના ફળ આવે નહીં. લીંબોળીમાં એ જ લીમડા કડવા ફળ જ આવે, એમાં કઈ કેરીની મીઠાશ ન આવે. સામર્થ્ય પોતાનું, નિમિત્ત જે સામર્થ્ય છે એને પ્રગટ કરે છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કઈ કરી શકતા નથી એ કે એના સામર્થ્યથી એના સ્વભાવમાં એ કઈ ઉમેરો કરતા નથી, પણ જે છે એને પૂર્ણ રીતે પ્રગટ કરવામાં એ સહાયકારી છે. એની ઉપસ્થિતિ વિના થાય નહીં. આ જગતની વ્યવસ્થા બરોબર સમજી લેવી જોઈએ કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને કારણને યુગપથ સમાંતરે સાથે અસ્તિત્વ હોવું જરૂરી છે. ઉપાદાન પણ પાકું જોઈએ, પરિપક્વ થયેલું હોવું જોઈએ, અને નિમિત્ત પણ એને જાગૃત કરે એવું સવળ હોવું જોઈએ. જેવું તેવું નિમિત્ત ન ચાલે. એટલે કહ્યું કે જોજો, નિમિત્ત પણ કેવું જોઈએ? તો કે નિમિત્ત જોઈએ એને પ્રબળ નિમિત્ત જોઈએ કે જે આની અંદર રહેલું જે સામર્થ્ય છે એ બહાર લાવી શકે. પીપળી મૂળનો દાખલો આપ્યો છે. ગંઠોડા છે, દવા નથી. એ ગંઠોડા કોઈ લે તો એની અસર ન થાય, પણ એને જ્યારે સતત નિરંતર પીસવામાં આવે ત્યારે અંદર રહેલી શક્તિ આવિર્ભૂત થાય, અને જ્યારે આવિર્ભૂત થાય ત્યારે એનો નાનો રાઈના દાણા જેટલી પણ શક્તિ લે તો એનો રોગ દૂર થાય. એમ આ જીવની અંદર આ શક્તિ છે, આવિર્ભાવ છે, પણ એ આવિર્ભાવ કરવા માટે આ ઘટના ઘટતી નથી. ઘટના ઘટવા માટે સદગુરુ છે, અને એ સદગુરુ નિમિત્ત અવંચક હોવું જોઈએ. આ બહુ મહત્વનો શબ્દ, અવંચક એટલે છેતરનારું નહીં, વંચક એટલે છેતરે. આપણને લાગે કે આ થશે, આમ થશે, આ થશે, તે થશે, પણ થાય નહીં તો શું થયું? તું ભોળવાઈ ગયો, તું છેતરાઈ ગયો, તું ઠગાઈ ગયો, તને ખબર ન પડી. જેમ આપણે કોઈ વસ્તુ માની હોય, બજારમાંથી લાવીએ, પછી આપણે કંઈક મેં તો ઘણું આમ કર્યું, મને તો એના જેવું જ લાગતું હતું, સાચું છે એવું જ લાગતું હતું, ખબર ન પડી કે સોનાની બદલે હું તો ફરી રોલ ગોલ્ડના દાગીના લઈને આવતો રહ્યો, સાચી વસ્તુને બદલે ઇમિટેશન લઈને આવ્યો, ખબર નહીં પડી. હીરાની પરખ નહોતી, સોનાની પરખ નહોતી, સાચી વસ્તુની પરખ નહોતી, એમાં ભૂલ થઈ, વંચક થઈ ગયું. નિમિત્ત બહેનું કેવું? વંચક, ઠગનારું. જે વાસ્તવિક છે એ ન ખબર પડે. આપણી જો સમજ ન હોય, આપણી પરખ ન હોય, તો આપણે હીરાના બુટિયા લેવા જવાય? ભાવ ઘણો હોય કે લ્યો લ્યો આજ તો તમને લઈ દે હીરાના બુટિયા, એટલે કે હાલો જાય, આપણે તો જઈને શું લઈ આવે? ઇમિટેશન લઈ આવે. બોલો વેપારી તરત જ ઓળખી જાય કે આવ્યો છે એ બુદ્ધું છે, આને કાંઈ ખબર પડતી નથી. બે ત્રણ વાર જુદી જુદી વસ્તુ બતાવે એટલે ખબર પડે કે આનામાં ફરક નથી. આ ચમકારાને પકડે છે, આ પેકિંગને પકડશે, માલને જાણતો નથી. તો સારા પેકિંગ વાળો માલ દે એટલે પેકિંગ વાળો લઈ આવ્યા. કેટલું સરસ પેકિંગ, બોક્સ બહુ મજાનું છે. તું બોક્સ લેવા ગયો હતો કે માલ લેવા ગયો હતો? તો બોક્સને વળગીને બેઠો છે. નિમિત અવંચક જોઈએ. હરિભદ્રશ્રી મહારાજે કહ્યું છે કે અવંચક યોગ, અવંચક ક્રિયા અને અવંચક ફલ આ ત્રણેય ત્યારે જ બને છે કે યોગ એટલે કે સદગુરુનો યોગ અવંચક જોઈએ, છેતરામણા નહીં. દેખાય બહુ સરસ, તો જે વેશ, બાહ્ય ચિહ્ન, બાહ્ય લક્ષણ, બાહ્ય પ્રભાવ, એનાથી સદગુરુનું જે માપ કરવા નીકળો છે એ છેતરાઈ જવાનું. એ વંચક છે, ખબર નહીં પડે એને, કારણ કે એને ગુરુ સેનાથી જાણ્યા? બાહ્ય ચિહ્નથી, બાહ્ય વેશથી, બાહ્ય પ્રભાવથી એને સદગુરુની ઓળખાણ કરી. કેટલો ભબકો હતો, કેટલો આડંબર હતો, કેટલા ભેગા થયા હતા, કેટલી જાહેરાત હતી, કેવો ઠાઠ માઠ હતો, એનાથી એને સદગુરુ નક્કી કર્યા. સદગુરુનું લક્ષણ એ નથી. સદગુરુનું લક્ષણ છે આત્મજ્ઞાન, સદગુરુનું લક્ષણ છે સમદર્શિતા પણ, સદગુરુનું લક્ષણ છે વિચરે ઉદય પ્રયોગ, અકર્તા ભાવ છે એ સમજાયું છે. લાવ લાવ તારું કલ્યાણ કરી દઉં, અમારી પાસે આવો એટલે તમારું આમ જ થઈ જશે, અમે આમ કરશું, આ સદગુરુના લક્ષણ નથી. એ વંચક બુદ્ધિ છે, છેતરે છે. આવો બધા અમારી પાસે, અહીંયા બધું તમારું બધું ઠેકાણે કરી દઈશું. અકર્તા ભાવ છે, તમે આવો તો ભલે, તમે ના આવો તો પણ ભલે, અમારી પાસે કરુણા સિવાય કઈ નથી. કરુણા સિવાય કઈ નથી. કેવી મુશ્કેલી છે! ગાંધીજીએ કીધું કે આ વેપારીની જાત વિતરાગીની છે, અને આજે દશા એવી થઈ ગઈ છે વિતરાગીની જાત વેપારીની જોવા મળે. મારા દીકરા પૈસા જ ભેગા કરે છે ચારે બાજુથી. વિતરાગીના વેશમાં વેપારીની જાતનો ધંધો માંડીને બેઠા છે. ઓલાને ઝવેરી બજારમાં વેપારી કરોડોનો વેપાર કરે વિદેશ સાથે, એને દેખાય કે આની જાત વિતરાગીની છે. અને આપણને લાગે કે ત્યાગ વૈરાગ્યના ગાણા ગાય છે, પણ આની વાત તો વેપારીની નીકળી. ધન હરે દોખો નવ હરે, અખા એવા ગુરુનું શું કામ. આ તું તો લૂંટાઈ ગયો, અને તારો જે ધોખો એટલે તારો જે મૂળ પ્રશ્ન હતો અનંતકાળનો, એનું સમાધાન થયું નહીં. ગુરુ અવંચક હોવો જોઈએ. સાહેબ, અમે વંચક અને અવંચકમાં ભેદ કેવી રીતે કરીએ? આ પ્રશ્ન પાછો આવ્યો. લક્ષણથી, લક્ષણથી કર. એ લક્ષણ કહ્યું છે કે એનામાં, એની હાજરીમાં જ આ કામ થાય. તારે તને આત્મબોધ એટલે કહ્યું કે સદગુરુ વગર પણ ન થાય અને સદગુરુ થી પણ ન થાય, પણ એની હાજરીમાં થાય. એણે તને બોધ નથી કરાયો, બોધ તને જ થયો છે. સામર્થ્ય બીજનું જ પ્રગટ થયું છે, પણ છતાં એની હાજરી વિના ન થાય. આ વાત જે ભણવીજીજી મહારાજે કરી છે, બે વાદ, સદગુરુ વાદ અને સદગુરુ વગરનો વાદ, આ બે વાદ નહીં, કૃપાળુદેવ વચ્ચે ઉભા છે કે આમ પણ કરો માં અને આમ પણ કરો માં. આ એકેય સમજણ સાચી નથી, બંને એકાંતિક છે, એક સાઈડની છે. આવો વચમાં ઉભા રહ્યો અને કહો કે સદગુરુ પણ જોઈશે અને સદગુરુ વગર પણ થશે. સદગુરુ વગર મારું ઉપાદાન હશે તો જ થશે, નહીં તો સદગુરુ પણ ઉપરથી નીચે પડે તો એને જ્ઞાન થાય નહીં, અને એની હાજરીમાં જ થશે. આત્મબોધ થવાની જે ઘટના છે, ત્યારે અજ્ઞાત પરિબળ છે એ આપણી અંદરની ઉપાદાન છે, અને બાહ્ય પરિબળ છે એ સદગુરુની હાજરી છે. આ બેનો જ્યારે સુમેળ થાય છે ત્યારે જ થાય છે. તો એવો અકર્તા છે. કેવો અકર્તા છે? તો કે છે કે બધું પતી ગયું તો પછી એને જરાય ઈચ્છા નથી કે મારી પાસે રોકાય, મારી સેવા કરે. તો કે જાઓ આવજો, જાઓ તમે આવજો. સુભાષતે પંથા, ભાઈ તારું કલ્યાણ થાવ. આ એની જબરજસ્ત અવસ્થા છે. એટલે સદગુરુ નિરપેક્ષ છે. એટલો બધો સરસ શબ્દ વાપર્યો છે, નિષ્કારણ કરુણા છે એની, તો કે નિરપેક્ષ છે. ઉદાહરણ આપ્યું છે, સંતનું આપ્યું છે અને ન્યાયાધીશનું પણ આપ્યું છે. એ સંત પણ કોઈ ગામની અંદર આટલું કરે તો પણ ત્યાં રોકાતા નથી, એટલા માટે કે કોઈનું ઓબ્લિગેશન એને લેવું નથી. જો કોઈનું ઓબ્લિગેશન લે તો એને સાડા લગાડવાનું બોલવાનો પ્રસંગ આવે, પણ એવું સંત કદી કબૂલ કરે નહીં. માટે એ કોઈ દિવસ એને જેના ઉપર ઉપકાર કર્યો છે એનું પણ એ ઓબ્લિગેશન લે નહીં. ન્યાયાધીશે પણ કહ્યું કે પાણી પણ લેવું નથી, મારે જયારે જજમેન્ટ આપવું છે ત્યારે તારે પાણીનો પ્યાલો પણ મને આડો આવવો જોઈએ નહીં. આટલો નિસ્પૃહ છે, જેને કૃપાળુ દેવે કહ્યું છે અંતરંગ સ્પૃહા જેની નથી એવી જેની ગુપ્ત આચરણા છે. આ ગુપ્ત આચરણા ખબર ન પડે, કઈ સ્વીકારે નહીં, કઈ જોઈતું નથી. આટલો બધો પરમ કરુણાનો અવતાર એ નિરપેક્ષ સદગુરુ છે, નિરીહ છે, નિષ્કારણ એની કરુણા છે. એટલે એ કરુણાની અંદર આંખમાં કરુણા, વાણીમાં કરુણા, વ્યવહારમાં કરુણા. એણે માત્ર પૂર્વે એવો ભાવ ભાવ્યો હતો જગતના સર્વજીવો આત્મભાવને પામે. 430 શું શું વસ્તુ હતી? ત્રણ વાત હતી આત્મ અવસ્થાને વિશે, હો આત્મ સમાધિમાં હો, બરાબર. એ અન્યમાં તો નેગેટિવ છે, ત્રણ અવસ્થા પછી ત્રણ ન હોય એમ. ચાલો, પણ આ એને ભાવના ભાવી છે. એ ભાવના ભાવી છે એટલે એના આધાર ઉપર વર્તમાનમાં એની કરુણા, એ પોતે એનામાં વિતરાગતાના ભાવની ધારા વહે છે. પોતાને જ્ઞાન થયા પછી છતાં પણ કરુણાની ધારાનું જોર હોવાને કારણે સદગુરુ બાહ્ય વ્યવહારમાં માત્ર કરુણાની ધારાને કારણે જગતના જીવોનું કલ્યાણ કરે છે. એ કોઈ ઈચ્છાથી કરે છે એવું સમજવું નહીં, અને ઈચ્છાથી કરતા હોય તો એ સદગુરુ છે એવું સમજવું નહીં. કેટલી બધી સૂક્ષ્મ વાત છે, ઓળખાણ કરવી છે સાચા ગુરુની, સાચા કલ્યાણ મૂર્તિની, સાચા તારણહારની. ગરબડ નહીં ચાલે, હીરાની પરખ કરવી હશે તો ગરબડ નહીં ચાલે, શુદ્ધ સોનાની પરખ કરવી હશે તો ગરબડ નહીં ચાલે. પૂરેપૂરું પરખી પરખીને જોવું પડશે, પાસે પાસા જોવા પડશે એના. ક્યારેક કસ કરે તો કસની અંદર એક જગ્યાએ ગિલેટ હોય તો છેતરાઈ જાય, કાપ મૂકે, અંદરથી જુએ, છેદ કરે, ફરી પરીક્ષા કરે સોનાની. એમાં લાગે કે હજી આ ભેળસેળ એવા છે કે ગમે તે જગ્યાએ કાપો તોય પાછું આખું દ્રવ્યમાં જ ભેળસેળ છે, તો એને ઉગાડી નાખે, અગ્નિમાં નાખે. અગ્નિમાં નાખે એટલે સોના સિવાયની જે ધાતુ હોય એ ધાતુ બળીને રાખ થઈ જાય, ભસ્મ થઈ જાય, માત્ર સોનું જ રહે. એમ કસોટી કરે, કસ છેદ અને તાપ આ એનું લક્ષણથી કસોટી કરે છે. સદગુરુ છે એ વિચરે ઉદય પ્રયોગ અકર્તા ભાવ છે એનો. ઉદય પ્રયોગ કેવી રીતે ત્રીજું લક્ષણ સમજાવે છે, સમદર્શિતાનું લક્ષણ આપણે 837 ના પત્રમાં સમજ્યા. સાહેબ વિચરે ઉદય પ્રયોગ એટલે શું? આ કઈ સમજાય એમને? આ તો જે કરતા હોય એમાં માને કે બસ એના ઉદય પ્રમાણે જ કરે છે, એવું નથી. કરતા ભાવ હોય તો ઉદય પ્રમાણે નથી, આરંભ સમારંભ હોય તો ઉદય પ્રમાણે નથી, વૈરાગ્યનો અભાવ એ ઉદય. જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાનનો ઉદય શું હોય? વિરતિનો હોય. જ્ઞાનનો ઉદય ભોગનો હોઈ શકે નહીં, વિરાગનો હોઈ શકે નહીં. એટલે એને સંસારની કોઈ પણ વસ્તુ પ્રત્યે જો રાગ થાય, પક્ષપાત થાય, મોહ થાય, આસક્તિ થાય, તો આ જ્ઞાનનું લક્ષણ નથી. તો પછી જ્ઞાન અને રાગમાં ફેર શું? પકડવું પડે. ગમે ન ગમે એ વાત જુદી છે. એ હજી આપણી ઉણપ છે, આપણું ઉપાદાન હજુ કાચું છે. એટલે આપણે પૂર્વની અંદર અનેક વાર આવા પ્રકારના પ્રયોગો કર્યા છે કે ગમતો ઈ ગુરુ, જોઈતો ઈ ગુરુ નહીં, જેવો જોઈએ એવો ગુરુ નહીં, મને ગમતો ઈ ગુરુ. આવું તો અનંત વાર કર્યું છે. આમાં દોષની સંભાવના છે. એટલે કે છે કે અકર્તા ભાવ છે. સદગુરુ બને ત્યાં સુધી બોલતો જ નથી, અને બોલે ત્યારે કરુણા સિવાય નથી બોલતો. એટલે સરસ મજાનું બુદ્ધનું ઉદાહરણ આપ્યું. પોતે અંતિમ અવસ્થામાં છે, ના પાડી દીધી કે બસ હવે જેમ કૃપાળુ દેવે કહ્યું કે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું, એમ ભગવાને કહ્યું કે હવે આમાં વૃક્ષની પાછળ જઈ અને અમે અમારી પરમ શાંતિમાં જઈએ છીએ. ત્યાં ખેડૂત દોડતો આવીને કહે છે કે જ્યારે મોડો પડ્યો છું તો પણ બુદ્ધની કરુણા કહે છે, આનંદ એને રોકશો નહીં, આવવા દો. કોઈ એને બીજો ભાવ નથી, કરતાપણાનો ભાવ નથી, અને બદલાની કોઈ ભાવના નથી, કેવળ કરુણા, ભાવ કરુણા, છલકતી કરુણા. એટલે કહે છે કે અમારી સમાધિનો થોડો વિલંબ થાય તો ભલે થાય, પણ એના કલ્યાણમાં વિલંબ થવો જોઈએ નહીં. આવી સદગુરુની નિરપેક્ષ મૂર્તિ, કરુણા સાગર મૂર્તિ, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. તમે અમને આત્મા આપ્યો, કંઈ પણ લેવાને તમે સર્વથા નિષ્પૃહ છો, હું શું કરું? આ ઓળખાણ સદગુરુની. મારો સદગુરુ કંઈ પણ લેવાને નિષ્પૃહ છે, સર્વથા શબ્દ છે, સર્વથા, ક્યારેય નહીં. આવું સદગુરુનું ઓળખાણ, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. એટલે જગતના કોઈ પદાર્થથી હું એને ખુશ કરી શકું નહીં. અને કયો પદાર્થ આપું? જેણે મને આત્મ સ્વરૂપ પ્રગટાવ્યું, જેની હાજરીમાં મને આત્મબોધ થયો, તો આત્મબોધથી શ્રેષ્ઠ પદાર્થ કયો કે હું સદગુરુને ચરણે ધરું? એટલે કે છે કે તમારી આજ્ઞાધીન રહ્યા સિવાય મારી પાસે કોઈ બીજો ઉપાય નથી. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. એટલી અદભુત રચના છે. શિષ્યના પક્ષે છે. એટલે કે છે બોધની ઘટના ઘટે તે વખતે સમજ પ્રાપ્ત થવી જોઈએ, એ સમજ ઉપદેશથી પ્રાપ્ત થાય છે. આપણું ઉપાદાન તૈયાર થયું અને નિમિત્ત કારણની શોધ છે. નિમિત્ત અવંચક હોવું જોઈએ અને નિમિત્ત કારણની અંદર એનું લક્ષણ છે કે એને પરભાવથી જે રહિત થયા છે, વસ્તુના પદાર્થને યથાર્થ સ્વરૂપે જાણતા હોવા છતાં પણ જેને એના તરફ પૂર્ણ ઉદાસીનતા વર્તે છે, બધું જ કરવા છતાં જેનામાં કરતાપણાનો કોઈ ભાવ વિદ્યમાન નથી, બદલાની કોઈ આશા અપેક્ષા છે નહીં, એને શિષ્ય ભક્તિ કરે એવી પણ અપેક્ષા નથી. છ પદનો પત્ર એ પણ નહીં. સત્પુરુષ ભક્તિ ઈચ્છતા નથી, પણ શિષ્યના કલ્યાણનું કારણ છે એટલે એને કર્યા સિવાય છૂટકો નહીં. સદગુરુની અપેક્ષા એ નથી. જ્યાં જ્યાં સદગુરુની અપેક્ષા એ બધી વાતમાં જોર આપવામાં આવે ત્યાં સમજી લેવું કે વાતમાં કંઈક ઉણપ છે, સમજમાં હજી કંઈક ખામી છે, ત્રુટિ છે. આ બધી વાત થાય છે ગુરુને આમ ગમે ને ગુરુને જે ગમતું એ ગમે, ગુરુને આત્મા સિવાય કાંઈ ન ગમે. આ તો આપણો ગમો ગુરુ ઉપર ઠોકી બેસાડ્યો છે. આપણને જે ગમે છે, આપણને જે ભાવે છે, આપણને જે ભાવે છે એ બધું ગુરુના નામે. આ બધી ગરબડ છે, ઘણી ગરબડ છે. નથી ઉપાદાન કારણ સમજતા, નથી નિમિત્ત કારણ સમજતા, નથી સદગુરુનું સ્વરૂપ સમજતા, નથી મુમુક્ષુનું સ્વરૂપ સમજતા. મુમુક્ષુતા આવી નથી એ ગુરુને ઓળખે કેવી રીતે? ગુરુને ઓળખનાર દ્રષ્ટિ તો મુમુક્ષુતાની જોઈએ. આ મુમુક્ષુતા તો છે નહીં, અને સદગુરુના માપ કાઢવા નીકળો છે, કેવી રીતે બનશે? અને સદગુરુમાં ભૂલ થઈ એટલે બધો દાખલો ખોટો, ફરી સંસાર પરિભ્રમણ આવીને ઉભું રહેશે. બોધની ઘટના ઘટે જ્યારે પોતામાં એવી આંતરિક ઉપાદાનની તૈયારી છે, ત્યારે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તી અંતર. બોધની ઘટના ઘટવી જોઈએ, અને જ્યારે બોધની ઘટના ઘટવી જોઈએ ત્યારે આનામાં સમજ જોઈએ, શિષ્યમાં સમજ. કેમ કે એ ઘટના ઉપદેશમાં ઘટે છે, ઉપદેશ વિના ઘટતી નથી. તો બોધની ઘટના ઘટે તે વખતે સમજ પ્રાપ્ત થવી જોઈએ, અને સમજ એને ઉપદેશથી પ્રાપ્ત થાય છે, અને એ માટે ઉપદેશ જ જોઈએ, અને ઉપદેશક પણ સમ્યક જોઈએ, યથાર્થ જોઈએ, સદગુરુ જોઈએ. અને આ માટે આ સદગુરુના લક્ષણ કીધા કે જીવનમાં જ્યારે આત્મબોધની ઘટના ઘટે ત્યારે બહારના પરિબળની અંદર જ્ઞાત પરિબળમાં સદગુરુનો બોધ એ નિમિત્ત તરીકે હોય છે. આવી વિશ્વની વ્યવસ્થા છે, આમાં તું કંઈ ફેરફાર કરી શકે એમ છે નહીં. આવું ઉપાદાન અને નિમિત્તનો અનિવાર્ય અવિનાભાવી એકમેક અન્યોન્ય આશ્રિત અને અન્યોન્ય આલંબિત એવો સંબંધ છે. એટલું એનું બેલેન્સ રાખીને જો વિચારવામાં આવે તો જેને આવા કોઈ મળી ગયા કે છે આવો છે તો 13મા ગુણસ્થાનક વાળો, એ માર્ગ પ્રવર્તક છે, આ ઉપદેશક છે, છઠ્ઠા વાળો છે એ ઉપદેશક પ્રવર્તકનું કામ કરવા જાય તો કાગડો હંસની ચાલે ચાલવા જાય તો શું થાય? માથું રહે સેવાળમાં, ઊંચા રહે બે બક. એનું કામ પ્રવર્તકપણાનું નથી. શબ્દ કીધા છે જો પ્રવર્તક અને ઉપદેશક. અમે સદગુરુના લક્ષણ કીધા છે ઉપદેશક ગુણસ્થાનક ઉપર કીધા છે, પ્રવર્તક ઉપર નહીં. તીર્થંકર માર્ગનો પ્રવર્તક છે, સદગુરુ માર્ગનો ઉપદેશક છે. ઉપદેશકને તો જે પ્રવર્તના છે સૂત્રો સિદ્ધાંતની એ જ કરવાની છે, પોતાની કંઈ કરવાની એ કરવા જાય તો સૂત્ર પ્રરૂપણા થાય, જે આનંદ ગંજીએ કહ્યું છે કે એના જેવું જગતમાં કોઈ પાપ નથી. પાપ નહીં કોઈ સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગત સૂત્ર સરીખો. 13મા ગુણસ્થાનક વાળો પણ સદગુરુ છે, પરમ ગુરુ છે, પણ એની ભૂમિકા પ્રવર્તકની છે. અને આ જે પહોંચ્યો નથી પણ એ દશાનો ઉપાસક છે, છઠ્ઠા ગુણસ્થાનકે છે, પૂર્ણ વિતરાગતાનો ઉપાસક છે, પૂર્ણ કૈવલ્ય દશાનો ઉપાસક છે, અને એ સાધન એણે એની પાસેથી જ જાણ્યા છે, અને એ જ રીતે એ આરાધે છે. એ ઉપદેશક છે, પ્રવર્તક નથી. આપણે ગમે તેમાં પ્રવર્તકનો આરોપ કરીએ છીએ, માર્ગનું પ્રરૂપણ કેવડી જ કરી શકે, છદ્મસ્ત તો કરી શકે નહીં. સદગુરુનું કામ એ પ્રવર્તકના ઉપદેશનું પ્રવર્તન કરવું તે છે, એની બદલે એ પોતે પોતાનું શરૂ કરે તો ઉત્સૂત્ર પ્રરૂપણા થાય અને માર્ગ મૂળ જે છે એ લક્ષમાં આવે. કેટલો ભય છે તો સદગુરુ ઉપદેશક ગોઈતો છે કે પ્રવર્તક ગોઈતો છે? ત્યાં પણ ભૂલ થાય, અને ઘણી વાર તો ઘણાને પોતાના ગુરુ પ્રત્યેનો એટલો બધો દ્રષ્ટિ રાખ છે કે એને તીર્થંકરથી હવાયો ગણે. તો કૃપાળુદેવના માર્ગના ઉપદેશક આપણે છીએ, એણે પ્રવર્તન નથી કર્યું. એ પણ કહ્યું કે અમે ધર્મની સ્થાપના કરવા ઈચ્છતા, તાકાત છે, શક્તિ છે, સામર્થ્ય છે, ગુણો છે, તો પણ નહીં. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવે ત્યાં સુધી એ માર્ગની પ્રરૂપણા થઈ શકે નહીં. તો મૂળ પુરુષ જ્યાંથી પાછો ફર્યો છે, જ્યાં એણે પીછે અટકરી છે, એણે કહ્યું છે કે આ ન થઈ શકે, ત્યાં આપણે હોશે હોશે દોડાદોડ કરીએ તો એ કયું લક્ષણ કહેવાય? આ પણ કેટલો બધો ગંભીર વિષય થઈ જાય છે. એટલે કહ્યું છે કે તેરમા ગુણસ્થાનક વાળો માર્ગ પ્રવર્તક છે અને છઠ્ઠા ગુણસ્થાનક વાળો માર્ગ ઉપદેશક છે. સદગુરુ એ ઉપદેશક છે, પરમગુરુ એ પ્રવર્તક છે. પરમગુરુ એ પ્રવર્તક છે અને સદગુરુ એ ઉપદેશક છે. ઉપદેશકથી વધારે ભૂમિકા એની નથી. એ જો વધારે ભૂમિકા થાય તો એનો વિચારે ઉદય પ્રયોગ ન થયું, કરતા પણ આવ્યું. તીર્થંકરે જે કહ્યું છે એનાથી ન્યૂનાધિક અમારે કંઈ કહેવું નથી, અમે પણ કહેવા માંગતા પણ નથી. આ ઉપદેશકપણાનું લક્ષણ કૃપાળુ દેવે ઉપદેશકપણે આખું વચનામૃત અને આ માર્ગની પ્રરૂપણા કરી. આત્મસિદ્ધિમાં માર્ગ આપ્યા પછી એમ ન કહ્યું કે મેં કહ્યું, નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અતરમાં અમારો નિશ્ચય નથી. અકર્તા ભાવ, સર્વ જ્ઞાનીએ કહ્યું છે એ અમે તમને કઈ ઉપદેશક તરીકે કહ્યું. અને શિષ્યની પરિભાષામાં શિષ્ય ભૂલ નથી કરતો આત્મસિદ્ધિનો, આપણે ભૂલ કરીએ છીએ. સદગુરુના ઉપદેશથી આવી અપૂર્વ ભાવ, પ્રવર્તનથી નહીં. આપણે જાણી બસ સમવસનની વાણી ખરે છે એવી અમારા ગુરુ બોલે. ધૂળ વાણી ખરે? તને ખબર છે બે કક્ષા કઈ છે? ક્યાં કેવલ જ્ઞાન, ક્યાં સર્વજ્ઞતા, ક્યાં પૂર્ણ વિતરાગતા. કેવો અદભુત યોગ! કરોડો દેવતાઓ જ્યાં જેની સેવામાં હાજર છે અને જ્યાં સમવસનનું એક પણ પૂર્ગલ પરમાણુ એને સ્પર્શતું નથી, એક પણ પ્રત્યે કિંચિત રાગ નથી. કેવી અવસ્થા છે! કમઠનો ઉપસર્ગ છે અને ધર્મેન્દ્રનું આ રીતે જબરજસ્ત એની સેવા છે, બંને તરફ એનો ભાવ નિષ્પક્ષ ભાવ છે. તો આ ક્યાં તીર્થંકરની કક્ષા, ક્યાં પ્રવર્તક ભૂમિકા અને ક્યાં ઉપદેશક ભૂમિકા! સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું. કઈ અપેક્ષાએ શક્યતા જ નથી. પ્રભુ કઈ અપેક્ષાએ થયા? જેમ આપણે છે કે સર્વ જીવ છે સિદ્ધ સંત, એ લખ્યું છે. હવે આપણે સિદ્ધ છીએ, અહમ બ્રહ્માસ્મિ, હે? તો લાયકાત નથી. અપેક્ષા કઈ છે? તો કે ભાઈ તારી જે સામર્થ્ય છે, તિરોભૂત સામર્થ્ય છે તારું, એ સિદ્ધનું છે. અને આવિર્ભૂત જે છે એમાં હજી મુમુક્ષુતા પણ પ્રગટી નથી. એમ આ ગુરુ જો અમારો પ્રવર્તક તરીકેનો ઉપદેશ આપે છે તો એ પ્રભુ સમાન છે, કેમ કે જે પ્રભુએ કહ્યું છે તે જ કહે છે. માર્ગ એ કોનો બતાવે છે? પ્રભુએ પ્રરૂપિત કરેલો માર્ગ બતાવે છે. પ્રવર્તક એટલે જે માર્ગ આલોકિત કરવો, બતાવવો, સ્થાપન કરવું, એના આચાર બાંધવા, એની તીર્થની સ્થાપના કરવી, એની પદ્ધતિ બતાવવી, આ બધું પ્રવર્તન છે. અને એ ચારે બાજુ જગતના જીવોને એ વસ્તુનું તત્વ સમજીને તત્વથી માર્ગ સ્પષ્ટ કરવો, આ પ્રવર્તન કરવું. અને ઉપદેશક છે એણે, કોઈ પ્રવર્તક જે છે એણે જે કહ્યું છે એ વાતને જગતના જીવોને બરોબર સમજાવે છે. ઓલો પરમ ગુરુ છે, આ સદગુરુ છે. અને એના એટલા માટેના લક્ષણમાં છે કે અકર્તા છે. એને ઉદયનો ધક્કો છે, વિતરાગ ભાવ જ એનામાં છે, કહેવાનો ભાવ છે જ નહીં. પણ એને કયો ઉદય છે? કરુણાનો ઉદય છે. પૂર્વે આ સનાતન સંપ્રદાય જ્ઞાનીઓનો છે, એનું એક લક્ષણ છે. એને સવી જીવ કરું શાસન રસી, એને પ્રવર્તનમાંથી જ આ એક લક્ષણ એનામાં આવ્યું છે કે સકળ જીવોનું કલ્યાણ કરવું. આ એક એની પરંપરામાંથી એનામાં કરુણા ભાવ પણ આવેલો છે. અને આ કરુણા એની વિતરાગી કરુણા છે, નિષ્કારણ કરુણા છે, નિસ્પૃહ કરુણા છે, ઈચ્છા રહિતની કરુણા છે. અને એને કહે છે નિરીહતા, કે જેની અંદર ઈચ્છાની ઉત્પન્ન થવાની કોઈ શક્યતા જ નથી, એવું નિરીહપણું જેને પ્રાપ્ત થયું છે એની વાત કરી છે. એ વાત કરીને હજી આગળ આપણે આ પ્રકરણ પૂરું થયું, આગળના પ્રકરણમાં ચાલીએ. પ્રવચન ક્રમાંક 12, ગાથા ક્રમાંક 10 હજી પૂરું નથી થયું.
ઘણો બધો વિસ્તાર હોવા છતાં હજી આમાં વાત બેસવામાં કઠણ પડે છે. શિષ્યના પક્ષે ઉપાદાનની વાત આપણે વિચારી લીધી, ઉપાદાન બળવાન, ગુરુને પક્ષે નિમિત્ત બળવાન. આ બધું હોવા છતાં પણ કેટલીક ધર્મકથામાં જે ઘટના જોવા મળે છે એ જોતા હજી કંઈક ત્રીજું તત્વ પણ આમાં કામ કરતું હોય એવું લાગે છે. ભગવાન મહાવીરના કાળની વાતમાં એક તરફ ગૌતમ છે, બીજી તરફ ગોશાલો છે. નિમિત્ત તો બળવાન બધાને બંને માટે એક જ છે ભગવાન મહાવીરનું, છતાં બંનેની પરિણતિમાં ફેરફાર થયો. વંચક અવંચકની વાત કરીએ તેમાં મહાપુરુષો વંચકમાં પ્રવેશતા હોય એમ પણ લાગતું નથી. તો અહીંયા એમ લાગે છે કે હજી કોઈ પૂર્વનું એવું કર્મ એ જીવને આવરણ બની અને વચ્ચે આવતું હોય, જેથી કરીને આવું ઉત્તમ નિમિત્ત અને બળવાન ઉપાદાન તૈયાર હોવા છતાં કાર્યકારી થતું નથી એવું લાગે છે. આ વાત સમજણ બરાબર છે કે કંઈ ભૂલ થાય?
ઉપાદાન અને નિમિત્ત બે જ વાત મૂકી. એમાં ઉપાદાનની અંદર 5 સમવાય કીધા છે, એમાં 5 સમવામાં કોઈ એક સમવાયની હજી અધૂરપ છે એમ સમજવું પડે. જો પૂર્વનું કર્મ નડતું હોય તો ઉપાદાન અધૂરું કે પૂરું? તો ઉપાદાન કારણ જ હજુ પારી પાક્યું નથી. નિમિત્ત બરોબર છે, અવંચક છે, પણ ઉપાદાન કારણ જો પૂર્વનું નડતું હોય તો કર્મ નડતું હોય તો એ ઉપાદાન હજુ અધૂરું છે, કાચું છે. સમવાય જે કહ્યું બહુ સરસ બેને, 5 સમવાય છે, એમાં કાળ લબ્ધિ પણ છે. હવે કેટલીક વસ્તુ એવી છે કે જીવને જે ભૂમિકાએ ઉભો છે એ ભૂમિકાએ સર્વસ્વ સમજાતું નથી. છે ખરાય સમવાય 5-5 છે, પણ આપણને 5-5 પકડાતા નથી, યથા યોગ્ય રીતે પકડાતા નથી. એથી એનો નકાર છે એવું નહીં સમજવું, પણ હજુ એ સમજવા યોગ્યતા હજુ આપણી હજુ, એટલે અહીંયા પણ આપણી ઉપાદાનની ક્ષમતા ટૂંકી પડે છે. કાળ લબ્ધિને આપણે કેવી રીતે સમજશું? છે કયું છે કાળ લબ્ધિ? કયું છે કે પ્રત્યેકની જીવની કાળ લબ્ધિ પાકે છે, એનું ઉપાદાનની પરિપૂર્ણતા છે. પણ આપણે આ કાળ લબ્ધિને ક્યાં લઈશું? ભવિતવ્યતાની વાત કરી કે ભવિતવ્યતા દરેક જીવ પોતાનું લઈને આવે છે, એનું ભવિતવ્ય એ વિશિષ્ટ ભવિતવ્ય છે. એ ભવિતવ્યનો વિકાસ પણ થઈ શકે છે અને એ ભવિતવ્યનો પરિપાક પણ થઈ શકે છે. પંચસૂત્રની અંદર હરિભદ્ર સૂર્ય આચાર્યે એ ચિરંતરાચાર્યએ જે વાત મૂકી હતી એ મૂકીને કહ્યું કે ત્રણ કારણોથી દુષ્કૃત ગ્રહા સુકૃત અનુમોદના અને ચાર શરણા, આ ત્રણ કારણોથી તારું ભવિતવ્ય જે છે એની અંદર પરિપક્વતા આવી શકે છે. જેમ કાચું ફળ હોય તો એને ઘાસમાં નાખીને પકાવી શકાય છે, ઘરમાં બીજા બીજા પ્રયોગો કરીને પકાવી શકાય છે, એની કાળલબ્ધિ પાકી શકે છે, પરિપક્વ થાય આવી વ્યવસ્થા છે, સમજમાં આવવી જોઈએ. તો જ્ઞાની પુરુષો કહે છે કે આવી ક્યારેક આપણી કાળલબ્ધિ એ ટૂંકી પડતી હોય તો એને પણ પકાવવી પડે. એ પાકી શકે છે, પાકી શકે છે એટલે નાનું નાનું એની અંદરના જે આવરણો છે, અંતરાયો છે, દૂર થાય છે. મૂળભૂત પાક તો જે રીતે થાય તે જ થાય, પણ કેટલીક નાની નાની વાત છે, જેમ આપણા જીવનની અંદર કેટલાક કર્મો એવા હોય છે કે સેજ સાથથી હટી જતા હોય છે. પ્રતિક્રમણ કરો તો નાના એવા કર્મના બંધ એ તો ખતમ થઈ જાય. વિભાવ આવ્યો હોય, વિકાર આવ્યો હોય, ક્યાંક કોઈક પણ પ્રકારનું ક્યાંક અન્ય ભાવમાં એ ગયો હોય જીવ, સેજ સાજ ગયો હોય તો સેજ સાજને જતા વાર કેટલી, પણ એ પ્રયત્ન પણ એને ન કર્યો હોય એટલે કાળલબ્ધિ પાકતી નથી. આ ધારે તો એનામાં થોડું જ આડું આવે છે, એનું આવરણ બહુ નથી, અટકી રહ્યો છે થોડા માટે. એક સેજ જો આમ કરવામાં આવે તો એ ખસી જાય એમ છે, આ લક્ષ્ય એને થતું નથી. શાસ્ત્રમાં તો કીધું છે, ક્રિયાઓ બધી આપી છે પણ એ ક્રિયાઓ ભાવ સહિત ન થઈ, એટલે ક્રિયાઓથી જે નિર્જરા થવી જોઈએ. સામાન્ય જે કંઈ પાપો છે, અશુભ ઉદય છે, અશુભના અનુબંધની પણ નિર્જરા થવી જોઈએ, એ પણ થતી નથી. તો જ્ઞાનીઓએ તો આ બધા ઉપાયો આપ્યા છે. તો ક્યારેક કોક આવી કાળલબ્ધિ પકાવે. આનંદગંજીએ બીજા અજીતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું કે કાળલબ્ધિ લહી પંથ નિહાળશું, એ અવલંબન, એ આશા અવલંબ. અમે હવે આ આશા રાખીએ છીએ, અમને તારો માર્ગ મળતો નથી, તારો પંથ ક્યાંય દેખાતો નથી, અમે જુદી જુદી રીતે પ્રયત્ન કર્યો પણ હસ્તગત થતો નથી. તો એને લખી નાખ્યું કે કાળલબ્ધિ લઈ પંથ, અમારી હજી કાળલબ્ધિ પાકી નથી, તારા પંથને જોવા જેટલી, સમજવા જેટલી પંથ નથી, એમ નથી કહ્યું. કૃપાળુ દેવ જેવી કરુણા જ છે, જેમ આપણે પત્ર લીધો તો પાંચમનો, કે આ કાળે આત્મજ્ઞાન વિચ્છેદ છે એમ ચિંતવું જોઈતું નથી. લોભ છે પણ વિચ્છેદ છે એમ ચિંતવું જોઈતું નથી. અને એવું આપણા મગજમાં આવી ગયું કે વિચ્છેદ જ છે, આ કાળે મોક્ષ હોય નહીં. તો કે આત્મા ન હોય તો મોક્ષ ન હોય, આત્મા છે તો મોક્ષ તો હોય, આવું કેમ તું ચિંતવન કરે છે? તો કેટલીક વાર આવા અંબાલાલભાઈને જીવનની અંદર પ્રમાદ આવી ગયો. મુનિશ્રીએ પત્ર લખ્યો, એને કૃપાળુ દેવે લખ્યું કે ભાઈ પ્રવાહમાં વહેતું કોઈ પાંદડું છે એ વહેતું જ જાય છે, બરોબર છે, પણ ક્યાંક વચમાં ખડક આવ્યો, ક્યાંક વચમાં અવરોધ આવ્યો, તે પાંદડું ભરાઈ ગયું, રોકાઈ ગયું, પ્રવાહ ચાલુ છે, ફરી પાછો જોર લાગશે કદાચ પાણીનો વધારે તો એ ત્યાંથી છૂટું પડીને આગળ ચાલશે, એમ અંબાલાલનું થયું છે. તમે ચિંતા કરશો નહીં, બારેક મહિનાની અંદર એની સ્થિતિ પાછી સરખી થઈ જશે. કેટલી કરુણાથી જ્ઞાનીઓ બધું, કોઈ એકાંતે નિશ્ચય લેતા નથી, કોઈ એમ કહેતા નથી ના ના હવે એનું કાંઈ નહીં થાય, નહીં તો આમ સમજી ગયો, નહીં તો આઉટલાઈન ગયો, કાંઈ નહીં, કંઈ વાંધો નહીં. કદાચ કોઈ એવું ભારે કર્મ ઉદયમાં આવ્યું હશે, અથવા નાનું કર્મ પણ દૂર કરવામાં પ્રમાદ કર્યો હશે, તો પ્રમાદને કારણે થયું છે. ખરેખર જાગૃતિ હોત તો ન થાત. તીર્થંકરે જે કંઈ આપણને માર્ગ બતાવ્યો છે, સાધનાની પદ્ધતિ બતાવી છે, એ જો નિયમ નિયમ વ્રત જપ તપ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ છ આવશ્યક રોજ કરવામાં આવે તો નાની બાધાઓ આપણા જીવનમાં રહે નહીં. પણ આ તો નાની નાની બાધાઓથી અટવાઈ રહ્યો છે, કચરામાં રોકાઈ રહ્યો છે. કે ભાઈ તું રોકાઈ રહ્યો છે એનું કારણ એ છે, પ્રમાદ છે. પ્રમાદ એટલે જાણતો હોવા છતાં ધર્મનો અનાદર કરે છે. ધર્મનો અજ્ઞાત નથી પણ અનાદર કરે છે. તો આવી ઘણી ઘણી સ્થિતિ પરિસ્થિતિઓ છે જે આપણી સમજણની બહાર છે. જ્ઞાનીએ તો બે જ ભાગ મૂક્યા છે, ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનમાં એના પાંચ સમવાય આવ્યા છે, અને એ પાંચ સમવાયની અંદર મુખ્ય પુરુષાર્થ કીધો છે કે ભલે ચારેય છે એટલે કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં કહ્યું કે સાહેબ ભવ સ્થિતિ ક્યારે પાકે, તો કે પુરુષાર્થ કરે ત્યારે. કાળ લબ્ધિ ક્યારે પાકે, તો કે પુરુષાર્થ કરે ત્યારે. એટલે એક વાર તને જો માર્ગ હાથમાં આવ્યો હોય તો તું હવે આ જે તારામાંથી અજ્ઞાત છે, કાળ લબ્ધિ તને અજ્ઞાત છે, ભવિ તબ્યતા તને અજ્ઞાત છે, તો એને તું બાજુ પર મૂકી દે અને પુરુષાર્થ કર. સેના આધારે? જેને તું જાણે છે, નિર્ગ્રંથોના માર્ગને જાણે છે, પરમાત્માના માર્ગને જાણે છે, તો એમાં પુરુષાર્થ વધારે કર, એટલે એની અંદરની જે કઈ પેલી અવ્યવસ્થા છે એ દૂર થઈ જશે. આ માર્ગનું સ્વરૂપ છે. એટલે કહ્યું કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. સદગુરુ નિમિત્ત છે, તારું ઉપાદાન પાયકું નથી, તો એનો નિષેધ કરીશ મેં, કારણ કે એના વિના, એની હાજરી વિના તારામાં બોધની સમજ થશે નહીં, અને સમજ ઉપદેશથી જ થશે, અને ઉપદેશ સદગુરુનો જ જોઈએ, બીજાનો ચાલે નહીં. માટે તું સદગુરુના ઉપદેશને બળગી રહેજે, કારણ કે જ્યારે તારું કારણ ખસશે, તારું ઉપાદાન થોડું બધું રોકાઈ ગયું હશે એ ખસશે, ત્યારે તને આ નિમિત્ત અને ઉપાદાનનો મેળ વિશેષ થઈ જશે, અને એ થશે ત્યારે તારામાં રહેલું સામર્થ્ય એ પ્રગટ થશે. માટે ત્રીજું તત્વ કોઈ નથી, જે ત્રીજું તત્વ છે એ કાં ઉપાદાનના પક્ષે છે અને કાં નિમિત્તના પક્ષે છે. મહાવીરના ઉદાહરણની અંદર નિમિત્ત એમાં હવે કઈ શંકા જ નથી, કોઈ ચર્ચાનો પ્રશ્ન જ નથી. તીર્થંકરનું નિમિત્ત હોય એમાં શું ચર્ચા કરવી, જે વાત કરવી છે એ સામે પાત્ર છે એના પક્ષે વાત કરવી છે, એ કોઈ ગૌતમનું પાત્ર છે, એ કોઈ ગોસાડાનું પાત્ર છે, જેના હોય તેના, જે કઈ ઘટનામાં ઉણપ છે એ કેના પક્ષે છે. અને ગૌતમને પણ તીર્થંકરનું નિમિત્ત આવું પ્રબળ હોવા છતાં કેવળ જ્ઞાન દૂર રહે છે, કેવળ જ્ઞાન દૂર રહે છે. ગૌતમના હાથે દીક્ષા પામેલા 500 શિષ્યો કેવડી થઈ જાય છે અને ગૌતમને કેવળ જ્ઞાન થતું નથી. ગૌતમના હાથે દીક્ષિત થયેલો એક એવો ખેડૂત, એને ગૌતમ ભગવાન ખૂબ પોતાના પ્રભુના વખાણ કરે છે કે મારા ગુરુ તો કેવા છે, દર્શન માત્રથી પણ મારા ગુરુનો તો જોતો ખરો. તો પેલાને એમ થયું કે આની પાસેથી મને આવું સમ્યક દર્શન થયું, આવું જ્ઞાન પ્રાપ્ત થયું, તો આના ગુરુ તો કેવાય હશે. હવે એ તો બિચારો હોંશે હોંશે ગયો, અને જ્યાં સમવસ્ત્રની નજીક આવે છે અને ગૌતમ સ્વામી જ્યાં નમસ્કાર કરે છે એના ગુરુને, અને ઓલો પણ જુએ છે કે આ એના ગુરુ, એ પણ મહાવીરને જુએ છે, ગૌતમ પણ મહાવીરને જુએ છે, પેલો ત્યાંથી ભાગે છે. આ તારો ગુરુ, તો મારે તારા ગુરુ પણ જોતું નથી, હવે તું મારો ગુરુ નહીં. જો આ તારો ગુરુ હોય તો તારું ગુરુપણું પણ મારે જોઈતું નથી. આ ભાઈગો, ભગવાન મહાવીર ગૌતમની મનોદશા સમજી ગયા. એને કહે છે, એ ગૌતમ તું ખેદ નહીં કર, એ જીવને મારા જીવ સાથે પૂર્વમાં વેરના સંબંધો હતા, એ વેરની ગાંઠ અત્યારે જાગી છે. એ જ્યારે હતા ત્યારે મેં એની સાથેનો જે મારો દુર્વ્યવહાર હતો, એ કર્મ હજી નિર્જર્યું નહોતું એની અપેક્ષાએ, એ ગાંઠ રહી ગઈ તે વેરની, અને મને આ સર્વજ્ઞ અવસ્થામાં જોવા છતાં એની ગાંઠ દૂર થઈ નહીં, એટલે તરત જ ભાગી ગયો છે. તો ચિંતા ન કર. આવો આ કર્મની સ્થિતિ ઘણી ગહન છે, કર્મનું તંત્ર પણ ઘણું ગહન છે, સારી રીતે સમજમાં આવી શકે નહીં. એટલે ઘણા જ્ઞાનીઓએ કર્મને કહ્યું છે કે ગહન છે એટલે એ કેવડી ગમ્ય છે, કેમ કે જ્ઞાનની જ્યાં સુધી તરતમ્યતા ન હોય ત્યાં સુધી આવી અગમ નિગમની વાતો, કેમ કે કર્મ અરૂપી તત્વ છે એટલે આપણાથી તો જરાય પકડાતું નથી. પણ આશ્ચર્ય તો એ છે કે અન્ય દર્શનમાં કર્મને છોડી જ દીધું છે, કે આને આને હાથ લગાડવા જેવું નથી. જો આ કર્મને હાથમાં લીધું છે તો આપણે આપણો આત્મા પણ હાથમાં આવે એમ નથી, અધ્યાત્મ ચૂકી જઈશું. તો જૈન દર્શન સિવાય કર્મ સિદ્ધાંતની ગવેષણા કરવાની તાકાત પણ કોઈ જ્ઞાનીઓએ અજમાવી નથી. ત્યાં એને ક્યાં મૂક્યું છે? કર્મની જગ્યાએ ઈશ્વર મૂકી દીધો. વાત પૂરી થઈ ગઈ. બસ ઈશ્વર મૂકી દીધો, એક નવું તત્વ મૂકી દેવાનું. કર્મની જગ્યાએ ઈશ્વર મૂકો એટલે વાત પૂરી થઈ ગઈ, કે જે કંઈ કરે છે કરાવે છે તે ઈશ્વર છે. વાત પૂરી થઈ ગઈ. આવી ગહન રચના કર્મની છે, અગમ નિગમના ભેદ છે. આપણે હવે દસમી ગાથા ચાલુ કરીશું તો પછી કરીએ. હવે ત્યાં ત્રીજું પ્રકરણ મુનિશ્રીએ બહુ મહત્વ આપ્યું છે. એક ગાથા ઉપર આટલો ખુલાસો અને આટલી વિશદ રીતે, અને એ જે કહ્યું છે ને, જે ઘણી વાર એટલે ઉપદેશ છાયામાં, ઉપદેશ માળામાં, ઉપદેશામૃત ગ્રંથમાં પ્રભુશ્રીએ બહુ કહ્યું છે કે જોજો જરાય ઉતાવળ કરતા નહીં. સદગુરુમાં જો ભૂલ થઈ તો બધો સરવાળો જીવનનો અને સાધનાનો ખોટો આવશે, ડંકાની ચોટ ઉપર કીધું. કેટલી બધી એને એની તત્પરતાથી કીધું હશે કે ધીંગ ધણી અમે જે માથે કર્યો છે એ જ તમારા ગુરુ છે, અમે નથી, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ, તમે ભૂલે છો કે અમે અમને ગુરુ માનશો. આ પ્રભુશ્રી જેવો આત્મા, આવો જબરજસ્ત સાધક જીવ, પ્રાપ્ત થયેલો જીવ, આત્મદશા પૂર્ણ જીવ, એ પણ મુમુક્ષુને કહે છે કે અમારા તરફ દ્રષ્ટિ નહીં કરશો, અમે ગુરુ થતા બતાવી, અને જો તમે અમને ગુરુને માનશો તો તમે ઝેર ખાવ છો, ઝેર. ધીંગ ધણી માથે અમે જે કર્યો છે એ જ તમારો ગુરુ છે, એના બોધ હાથમાં છે, એના વચનો હાથમાં છે, એનું જ્ઞાન સ્વરૂપ આપણી સામે છે, એનું બોધ સ્વરૂપ આપણી પાસે છે, આત્મસિદ્ધિ એનું બોધ સ્વરૂપ છે. તો બીજો કોઈ ક્યાંય ક્યાંય નજર માણશો નહીં અને ક્યાંય વળગશો નહીં. એટલે લખ્યું કે જે કૃપાળુદેવને વેડગ્યા છે એના પ્રત્યે અમને બહુ પ્રેમ છે, કારણ કે એ સત્યને વેડગ્યા છે. આજ નહીં તો કાલ એમનું કલ્યાણ નિશ્ચિત છે. વચ્ચેની કોઈ કડીની અંદર ઉતાવળ કરશો નહીં, નિર્ણય લેશો નહીં, જેનું જે થવાનું હશે તે થશે. માત્ર તમે ઉપદેશક ઉપદેશ એનો ગ્રહણ કરો, અને એ ઉપદેશ તમને જ્યાં સુધી આ બોધ સાથે વફાદારી હશે, સુસંગત હશે, જો એનું કર્તાપણું જો હશે તો એ ઉપદેશ પણ વ્યર્થ છે. જો એ બોધમાં એનું કર્તાપણું જો હશે તો એ ઉપદેશ વ્યર્થ છે. અદ્ભુત વાત છે, આવા પુરુષ કૃપાળુ દેવની હયાતી પછી વિદ્યમાન હતા અને આટલા વર્ષો સુધી આશ્રમ ચલાવ્યો, અને અનેક લોકો કૃપાળુ દેવને દેવ પરમાત્મા સમજીને એના શરણે ગયા, અને પછી આ ગુરુનો ભાવ થયો એક વાર નોતા, અને ઓલા મોહનલાલજીને બેહાડી દીધા પાઠ ઉપર અને બેસાડી દીધા, અને પછી પ્રભુશ્રીને ખબર પડી તો મોહનલાલજી તો પ્રભુશ્રીના દીકરા હતા, એ આશ્રમમાં આવ્યા હતા, એટલે તરત જ એને મુમુક્ષુએ તો ભાવાવેશની અંદર, રાગની અંદર બેસાડી દીધા. અને પછી પ્રભુશ્રીએ જે ઝાટકા બધાને પ્રતિજ્ઞા લેવડાવી કે કોઈ દી આવું નહીં કરશો, આ ગાદી નથી, આ વંશ વારસો નથી, આ ઇંગ્લેન્ડની કહાણી જેવું નથી કે લવ મી એન્ડ લવ માય ડોગ. આ ઇંગ્લેન્ડના એમ્પરરની આ ઓળખાણ છે, આ રાણીની ઓળખાણ છે કે મને તો ચા અને મારી બિલાડીને પણ, લવ માય કેટ, અને રાજા હોય તો કહે છે લવ માય ડોગ. આવું ગાંડ પણ અહીંયા નથી. અહીંયા તો આ મારો ગુરુનો ભાઈ છે, ભાઈ ભાઈ છે, સંસારી છે, માં માં છે, સંસારી છે. કૃપાળુદેવે કહે છે કે મારી માને અમારા પર મોહ છે, અમને નથી. આ આત્મજ્ઞાનીની વાતો સમજવી બહુ કઠિન છે, અને કઠિન એટલા માટે છે કે આપણને જો ન ગમે ને તો આપણે સ્વીકારવા તૈયાર નથી, ને આપણો વિરોધ અંદરથી વિપ્લવ થાય છે, બળવો થાય. પણ બળવો શેનો થાય? તને પરમાર્થ સંબંધ સમજવાની એટલી તારામાં ક્ષમતા જોઈએ. વ્યવહારિક સંબંધને અહીંયા સંબંધ નથી કોઈ, એ સંસારિક ભૂમિકા છે, અહીંયા પરમાર્થિક ભૂમિકા છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે આવું કોઈ કાળે કરશો નહીં, તમે પ્રતિજ્ઞા લ્યો. એટલે એ શબ્દ ત્યારે આવ્યો કે હું તમને કહું છું ત્યાં તમારો ગુરુ છે. કોઈથી તમે અમને, પછી તો એ રણછોડભાઈ બીજા હતા ત્રણ ચાર જણાને, આ બધા ગુરુ થઈ ગયા હતા ત્યારે. કહ્યું તું કે આ કોઈને માનશો નહીં. બોલો હવે સાંજે કે સંતના કહેવાથી મને કૃપાળુદેવની આજ્ઞા માની છે, બીજા કોઈની આજ્ઞા નહીં. આજ્ઞા એક જ કૃપાળુદેવની, આ બીજાની આજ્ઞા ક્યાંથી આવી? આ પ્રભુશ્રીએ આશ્રમવાસીઓને પ્રતિજ્ઞા લેવડાવી અને સદબોધ કરાવ્યો કે અમને ધીંગધણી માથે છે, ભૂલી જાઓ માં એ ધીંગધણીને. એટલી બધી વેદનાયુક્ત એ પૂનાનો પત્ર છે. પછી તો આશ્રમ છોડી દીધો, આવું હોય તો મારે આવવું નથી. જ્ઞાનીઓના હૃદય બહુ ઓછા લોકો જાણી શકે છે. એમાં આ પ્રકારની રાગ વિહીનતા સમજવી અઘરી છે. આપણે જે નડે છે, આપણને નડે છે, એનું કારણ બીજું કઈ નથી, આપણો રાગભાવ નડે છે. ભલે સૂક્ષ્મ છે, અતિ ગહન છે, પણ રાગભાવ છે. મારાપણાનો, મમત્વપણાનો એ મોહ છે, જે અંદરથી થોડો મોહ છે. આપણે નિષ્પૃહ થઈ શકતા નથી, અને ન થાય એનું કારણ છે કે આપણે કઈ થોડી એવી ગુરુની દશામાં નથી. આપણે હજી પ્રારંભ અવસ્થામાં છીએ, એટલે આપણામાં એ દોષ હોય સંભવિત છે. એટલે જ્ઞાની વારંવાર આપણને કહે છે, બોજ શું કામ આપણને કર્યો, કેમ સદગુરુને ન કર્યો? વર્તમાન કાળનો આટલો માર્ગ વિચ્છેદ ગયો છે અને સદગુરુને પણ લક્ષમાં નથી, તો સદગુરુના ઉપર તમારે આત્મસિદ્ધિ લખવી હતી ને? વિચારવા આત્માર્થીને શું કામ લખ્યું? પેલા ગુરુઓને સમજાવો ને, એટલે પછી અમને કઈ તકલીફ ન થાય. તમારે લખવું હતું કે વિચારવા ગુરુઓને, ભાખ્યું હતું ગુપ્ત. કૃપાળુ દેવની કરુણા અદભુત છે. તો દાટી દેતા ને, બાળી નાખ. ચાલો જે હોય તે આપણે એટલું સમજ ફરીથી કે જે કઈ વાત ચાલે છે એ મુમુક્ષુના પક્ષે ચાલે છે. સદગુરુના પક્ષે જે છે તે, એની ચિંતા ન કરવી. અને સદગુરુ પણ જ્યાં સુધી એ પદ પામ્યો નથી ત્યાં સુધી એ મુમુક્ષુ જ છે. જો એનામાં ગુરુપણાનો ભાવ આવે તો, પત્ર એક આવે છે, જો એનામાં ગુરુપણાનો ભાવ આવે તો. એ પત્ર હવે અત્યારે કઈ મને 737 છે ને, એટલે એને એનું દાસત્વ કરવું 537 એક મિનિટમાં છે. એટલે જે છે, ટૂંકમાં કૃપાળુદેવે એ વાતને એટલી બધી સ્પષ્ટ કરી છે અને પ્રભુશ્રીએ સ્પષ્ટ લખ્યું છે. ઉપદેશ ઉપદેશામૃત વાંચો, એમણે લખ્યું છે કે તમે અમને ગુરુ નહીં માનશો, એને સ્પષ્ટ લખ્યું છે. 12મા ગુણસ્થાનક સુધી, જ્યાં સુધી આપણો મોહ ક્ષીણ થયો નથી ત્યાં સુધી હું ને તમે બધા સાધક છીએ, સાધક છીએ, સાધક છીએ. કોઈ ગુરુ નથી. કોઈ આગળની ભૂમિકામાં છે, કોઈ પાછળની ભૂમિકા છે, કોઈ ઉપરના સ્ટેપ ઉપર છે પગથિયામાં, કોઈ નીચેના પગથિયામાં છે, પણ ઉપરવાળું ક્યારે પડશે એનું નક્કી છે. 11મેથી પણ પડે એવી સંભાવના છે. તો શું લઈ આવેલો છે? 8મે ચડ્યો છે, એમાં તો કદાચ 8મે ચડી ગયો હશે અને તું ચોથે ઉભો છો, ચોથે નથી પેલે ઉભો છો. બહુ જોખમ છે આ બધું. અમે સાધક છીએ 12મા ગુણસ્થાનક સુધી. આ બોધ જો પકડાય, અને આ બોધ કેનાર કોણ છે? કે જેને કૃપાળુદેવે છાપ મારી છે કે આ આત્મજ્ઞાની છે. અમારી હયાતીમાં જેમને આત્મજ્ઞાન પ્રગટ્યું છે, ભ્રાંતિ નથી થઈ. અત્યારે તો બધાને ભ્રાંતિ થઈ ગઈ છે કે અમે આત્મજ્ઞાની થઈ ગયા, અને દ્રષ્ટિરાગ વાળાએ એને ફૂલડા ચડાવીને હિંચકા નાખ્યા, ઉપર ચડાવી દીધા કે પ્રભુ તમને આત્મજ્ઞાન નહીં, તમને તો કેવળ જ્ઞાન વર્તે છે. તમને આત્મજ્ઞાન નહીં, તમને તો કેવળ જ્ઞાન વર્તે છે. હવે આમાં ક્યાં કેની વાત રહી, કોણ કેના વખાણ કરે, અને ક્યાં વાત અને ક્યાં પકડવી, કોઈ આમાં મેળ પડે એમ નથી. આપણે પાડવો નથી. આપણે મેળ પાડવો, આપણે કૃપાણુદેવને સામે રાખી અને જે એનો બોધ આત્મસિદ્ધિનો છે, જે મુમુક્ષુના લક્ષ્ય કીધો છે કે તને અનાદિ કાળમાં આ અવસર આવ્યો છે, આ યોગ પ્રાપ્ત થયો છે, જોજે તારી અસાવધાનીમાં આ યોગ તને નિષ્ફળ ન જાય, અયોગ ન થાય, બસ એટલી જ આ પુરુષની કરુણા છે કે અમે તને આત્મસિદ્ધિ આપીએ છીએ અને સૌભાગ્ય આપ્યો કે અમે પ્રભુશ્રીને 6 પદનો પત્ર આપ્યો હતો, તમે કહો છો કે અમને અઘરો પડે છે, તમને આત્મસિદ્ધિ આપીએ છીએ, પણ ઈચ્છા એવી છે કે આ અયોગ ન થાય. અને કેવી આનંદની વાત છે કે પ્રભુશ્રીએ તો કહ્યું કે પ્રભુ હવે 30 વર્ષે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા જે દેહને આત્મા જુદા છે એ નહોતું સમજાતું, એ છેલ્લા 8 દિત્યા પર્વતની 2 ફાટ જેવા દેહને આત્મા જુદા છે એવી પ્રતીતિ એમને થાય છે. આ આત્મસિદ્ધિ એ પ્રમાણિત થયેલું શાસ્ત્ર થયું, મુમુક્ષુએ પ્રમાણિત કર્યું કે અમને આત્મદર્શન થયું. હવે આપણે બીજું શું પુરાવો જોઈએ વિશેષ અવસરે?
આરાધના ક્રમમાં આજે 14 રાત્રે 8 થી 9 ભાવ પ્રતિક્રમણ અત્રે જ્ઞાન મંદિરમાં છે.